नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोए सवसाहूणं। जो आपने जैन सिद्धांत प्रश्नोत्तर माला ना स्वाध्याय चाले छे એમાં આપણે થર્ડ પર્યાય અધિકાર ઉપર આવ્યા છે, બરાબર। આપણે પર્યાય અધિકારની અંદર છેલ્લા અનેક સેશન્સમાં આપણે ઘણી બધી વસ્તુ અત્યાર સુધી ભણ્યા છે, એને થોડુંક હાઈ લેવલ પર રિવાઇઝ કરીને આગળ જોઈએ। સૌથી ફર્સ્ટ આપણે શું જોયું કે પર્યાય કોને કહે છે, બરાબર, કોને કહે છે પર્યાય, પર્યાય કોને કહે છે, ગુણોની, ગુણોના વિશેષ કાર્યને અથવા ગુણોની અવસ્થાને પર્યાય કહેવાય, ગુણોના વર્તમાન કાર્યને પર્યાય કહેવાય, બરાબર। ઓકે, એ પર્યાયને આપણે બે ભેદ જોયા, એક જોયું વ્યંજન પર્યાય અને એક અર્થ પર્યાય, યાદ છે આ બહુ પહેલા આપણે જોયું હતું, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય, એટલે કે કોઈ પણ દ્રવ્યના શેપને એની વ્યંજન પર્યાય કહેવાય છે, અને શેપને છોડીને બાકી બધા જે એટ્રીબ્યુટ છે એને એની અર્થ પર્યાય છે, રાઈટ। હવે એમાં આપણે બંનેમાં બે બે સબભેદ જોયા હતા કે સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ અર્થ પર્યાય, એટલે કોઈ પણ શેપ જો નેચરલ હોય વિધાઉટ ઇન્ફ્લુઅન્સ ઓફ એની અધર સબસ્ટન્સ તો દેટ ઇઝ કોલ્ડ સ્વભાવ વ્યંજન પર્યાય। જેવી રીતના કે સિદ્ધ ભગવાનનો શેપ, એમાં હવે કોઈ બોડી નથી ને, એટલે સ્વભાવ વ્યંજન પર્યાય છે। અથવા એક પરમાણુનો શેપ, એમાં કોઈ બે સ્કંદ મળીને થતું નથી, એને સ્વભાવ વ્યંજન પર્યાય। અને વિભાવ કોને કહેવાય, કે ક્યારે કોઈ બીજાનું ઇન્ફ્લુઅન્સ હોય, જેવી રીતના આપણે અત્યારના વર્તમાનમાં આ બોડી પ્રમાણે આપણા આત્માનો શેપ છે તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે, બરાબર। સિમિલરલી સ્વભાવ અર્થ પર્યાય કોને કહેવાય, કે કોઈ પણ ગુણ જે છે શેપને છોડીને એનું પ્યોર ફોર્મ જયારે પ્રગટ થાય તો એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય। જેવી રીતના કે પુદ્ગલમાં ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે તો એનો જે કલર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ બીજા કોઈ પરમાણુ, કે ઇટ ઇઝ નોટ ઇન્ફ્લુઅન્સ, તો એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય। અને વિભાવ અર્થ પર્યાય કોને કહેવાય, કે જયારે બે મળીને કંઈક વસ્તુ બને, જેવી રીતના ઇફ યુ ટેક અ બ્લેક કાર્બન અને વ્હાઈટ કલરનું ચોક અને યુ મિક્સ ધેમ ટુગેધર તો શું થાય, યુ સી અ ગ્રે શેડ, યુ સી અ ગ્રે કલર, તો બીકોઝ ઓફ મિક્સિંગ એની પ્રોપર્ટી ચેન્જ થાય છે। સિમિલરલી કોઈ પણ બે વસ્તુના સંબંધને કારણે જયારે પ્રોપર્ટી ચેન્જ થાય તો એને વિભાવ અર્થ પર્યાય કહેવાય। આટલું ક્લિયર છે બધાને, આ ક્લિયર છે, હા। ધીસ વોઝ અ ફર્સ્ટ કોન્સેપ્ટ દેટ વી લર્ન્ડ અર્લિયર। પછી સેકન્ડ કોન્સેપ્ટ દેટ વી લર્ન્ડ ઇઝ ઉત્પાદ વ્યય ધ્રુવ। પર્યાયનો મતલબ શું છે, કે એ દરેક સમયે બદલતી જાય છે, બરાબર। પર્યાય દરેક સમયે બદલાય છે, કોઈ પણ સબસ્ટન્સ લઈએ તો એ સબસ્ટન્સમાં એક પોર્શન એવું છે જે ત્રણે કાળ સેમ રહે છે અને બીજું પોર્શન એવું છે જે નિરંતર બદલાયા કરે છે, તો જે ત્રણે કાળ સેમ રહેવા વાળું પોર્શન છે એને દ્રવ્ય કહેવાય છે અથવા દ્રવ્ય પ્લસ ગુણ કહેવાય છે, અને જે નિરંતર ચેન્જ થાય છે એને પર્યાય કહેવાય છે। જે ત્રણે કાળ સેમ રહે છે એને ધ્રુવ પણ કહેવાય છે, અને જે નિરંતર ચેન્જ થાય છે, તો ચેન્જ થાય છે મીન્સ ઇટ હેઝ ટુ સ્ટાર્ટ અને ઇટ હેઝ ટુ એન્ડ, તો જે સ્ટાર્ટ થાય એને ઉત્પાદ અને જે એન્ડ થાય એને વ્યય, બરાબર। હવે એના ઉપર આપણે પછી વધારે ડિટેલમાં ઘણું બધું જોયું, બટ વી વિલ પાસ ધેટ। એના પછી લાસ્ટ ટાઈમ આપણે એક નવો ટોપિક શરૂ કર્યો હતો, જે રાહુલભાઈએ શરૂ કર્યો હતો, કે પુદ્ગલની પર્યાયો। સી, સો ફાર વી આર અન્ડરસ્ટેન્ડિંગ જનરલ કોન્સેપ્ટ અબાઉટ પર્યાય અને અબાઉટ ગુણ, કે કોઈ ત્રણે કાળ રહેવાવાળી વસ્તુ કેવી રીતના બિહેવ કરે અને ક્ષણિક રહેવાવાળી વસ્તુ કેવી રીતના બિહેવ કરે। વોચ આઉટ ફોર દેટ કર્ટન, થોડું ઉપરથી આવે છે, જે ટેમ્પરરી વસ્તુ રહેવાવાળી હોય કેવી રીતના બિહેવ કરે, રાઈટ। નાવ વી આર ગોઈંગ ટુ સ્પેસિફિક, કે હવે દરેક દ્રવ્યની પર્યાયો કેવી હોય છે, તો સૌથી પહેલા પૂજ્જલ ને લઈએ છીએ, પછી જીવ ને લેશું, એવી રીતના એક એક વસ્તુ ને જુદા જુદા લેશું. તો સૌથી પહેલી વસ્તુ આપણે એક ડેફિનેશન જોઈએ, પેજ 80 ક્વેશ્ચન નંબર 251. પેજ 80 ક્વેશ્ચન 251. બંધ કોને કહે છે? બંધ કોને કહે છે? તો અનેક વસ્તુઓમાં એક પણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. જે રીતના ફોર એક્ઝામ્પલ આ ડસ્ટર છે, આ ડસ્ટર એને આપણે એક વસ્તુ અપિયર થાય છે ને, ઇટ અપિયર્સ લાઈક વન વસ્તુ, પણ એને આમ થોડું ખોલીએ તો વી કેન ટેક આઉટ ધીસ સ્પોન્જ સેપરેટલી, આ પ્લાસ્ટિક સેપરેટલી નીકળી જાય, આ એનું ઉપર જે ઇન્સર્ટ છે દેટ વિલ કમ આઉટ. તો અનેક વસ્તુ આમાં મળાવીને એક વસ્તુ બનાવી છે, રાઈટ? તો એવા સંબંધ વિશેષને બંધ કહે છે. દેટ સંબંધ કેન બી પરમનન્ટ સંબંધ ઓર ઇટ કેન બી ટેમ્પરરી સંબંધ. જેવી રીતના પેન છે, તો ધ પેન અપિયર્સ એઝ વન સબસ્ટન્સ, રાઈટ? ઇટ અપિયર્સ એઝ વન એન્ટિટી, પણ એમાં ઢાંકણું જુદું છે અને પેન જુદી છે. હવે ધીસ ઇઝ ઓનલી અ ટેમ્પરરી સંબંધ, બરાબર? આ એક ટેમ્પરરી સંબંધ છે. આ જે ડસ્ટર છે ઓકે, આઈ થિંક વન ઓફ ધ ડસ્ટર્સ ઇઝ કમિંગ આઉટ, એ થોડું તૂટી ગયું હતું, પણ આઈ થિંક દે વુડ હેવ સ્ટક ઇટ મેબી. તો આ જે સ્પોન્જ છે ઇટ ઇઝ ઓલ્સો ટેમ્પરરી સંબંધ, પણ ઇટ ઇઝ અ લિટલ લોંગર દેન ઓલું ઢાંકણું. ઢાંકણું કેન બી ઓપન્ડ એની ટાઈમ અને ઇટ કેન બી પુટ ટુગેધર. આ થોડુંક લિટલ મોર રોબસ્ટ, પણ ઇટ અપિયર્સ એઝ વન એન્ટિટી. માય પોઈન્ટ ઇઝ ધેટ સિમિલરલી અત્યારના આપણે આ જે હ્યુમન બોડી છે એની ઉપર આપણે કપડાં પહેર્યા છે, રાઈટ? સો વી અપિયર એઝ વન, પણ એ વનમાં દેર આર સમ થિંગ્સ વિચ આર વેરી ટેમ્પરરી, રાઈટ? વી આર ગોઈંગ ટુ ગો હોમ અને ચેન્જ, તો કપડાં બદલાઈ જશે, બરાબર છે? એ થોડો ક્ષણિક સંબંધ છે. પછી આ નખ અને વાળ જે છે એ પણ આપણે વધે એટલે કપાવી આવીએ છીએ, આપણા સ્પેક્ટેકલ્સ છે એ પણ આપણે સાઈડ પર મૂકી દઈએ. સો એઝ વી કમ હિયર વી અપિયર એઝ વન, આપણે એક એન્ટિટી જેવું અપિયર થાય છે ને, પણ એ એક એન્ટિટીની અંદર ઘણા બધા સંબંધો જોવામાં આવે છે. અમુક સંબંધ એવા છે જે લિટલ લોંગર અ લિટલ મોર પરમનન્ટ જેવા છે, જેવી રીતના કે આ શરીર છે તો એને એટલું ઇઝીલી સેપરેટ નથી કરી શકાતું, પણ અમુક વસ્તુઓ જે છે બહુ ઇઝીલી સેપરેટ થઈ જાય છે. ઓકે, હવે આ શરીરમાં પણ સી થિયોરેટિકલી વી નો કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મેની થિંગ્સ, બરાબર? કેમ કે આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે સપોઝ આ ફિંગર જુદી થઈ જાય તો શું થાય, એ ફિંગરના પરમાણુ જુદા થઈ જાય અને હાથ જુદો થઈ જાય, રાઈટ? પણ તો પણ ઇટ અપિયર્સ એઝ વન. તો કોઈ પણ વસ્તુઓમાં જ્યાં અનેક વસ્તુઓ રહેલી છે પણ એક પણાનો આપણને આભાસ ઉત્પન્ન કરાવે છે એને બંધ કહેવાય છે. સમજાય છે? બહુ ક્લિયર, વેરી ક્લિયર ડેફિનેશન. આપણે શાસ્ત્રમાં જે બંધ શબ્દ યુઝ કરીએ છીએ, સાત તત્વોમાં બંધ આવે છે ને, ઇટ ઇઝ અલોંગ ધ સેમ લાઈન, સિમિલર મિનિંગ, પણ ત્યાં થોડુંક વધારે એને ટેકનિકલ મિનિંગ છે. આપણે અત્યારના સામાન્ય પરિભાષા જોઈએ છે, સામાન્ય પરિભાષામાં કે જ્યાં બે અથવા બેથી વધારે વસ્તુઓનો સંબંધ જોવામાં આવે અને એક પણાનો આભાસ ઉત્પન્ન થાય એને બંધ કહે છે. ઓકે, હવે લિટલ મોર સ્પેસિફિક એમાં પણ, અત્યારના વર્તમાનમાં આ શરીર છે એ શરીરમાં બે દ્રવ્ય, જુદા જુદા દ્રવ્યનો એક સાથે બંધ છે, જેમાં જીવ પણ છે અને પૂજગલ પણ છે, બરાબર? બે અલગ પ્રકારના દ્રવ્યનો સંબંધ એને બંધ કહેવાય છે. ઓકે, જેવી રીતના કે આકાશ છે, બરાબર? તો એ આકાશ બધે રહેલું છે ને, તો જ્યાં આપણે ઊભા છે ત્યાં પણ આકાશ છે કે નહીં? હા, જ્યાં આપણે બેઠા છે ત્યાં પણ આકાશ છે કે નહીં? તો અત્યારના વર્તમાનમાં આ શરીર સાથે આકાશનો બંધ કહેવાય કે નહીં? ક્વેશ્ચન સમજાય છે? ફરીથી જેવી રીતના વી ઓલ અગ્રી કે અહીંયા શરીર પણ છે અને જીવ પણ છે, બરાબર, અને બેનો એક સાથે આમ સંબંધ જેવું દેખાય છે, એક જ એન્ટિટી જાણે ઉભી હોય એવું લાગે છે, તો આપણે એને બંધ કહીએ છીએ. તો અહીંયા વર્તમાનમાં આકાશ પણ રહેલું છે ને બધે. તો હવે સપોઝ જ્યાં સમીર ભાઈ બેઠા છે તો ત્યાંનું આકાશ એમની સાથે બંધાયેલું છે, અહીંયાનું આકાશ મારી સાથે બંધાયેલું છે, આ સાઈડનું આકાશ આ ભાઈ સાથે બંધાયેલું છે, એવું કેન વી સે ધેટ? કેમ નહીં? ના, એકતાપણું તો અહીંયા પૂજલમાં આપણે માનીએ છીએ, એ પૂજલ આપણામાં નથી માનતું. હા, વેરી ગુડ. સી, ધીસ ઇઝ ધ પોઈન્ટ કે અહીંયા જ્યાં જેવો શરીર અને જીવનો એકપણાનો આભાસ થાય છે, એવું આકાશ સાથે આપણો આભાસ એકપણાનો થતો નથી. કેમ કે આકાશ સાથે આપણે નિરંતર આ તો મૂવ થતા રહીએ છીએ, એટલે ઇમેજિનરી આપણને પકડવામાં આવતું નથી કે આકાશ પણ અહીંયા રહેલું છે, બંધાયેલું. જેવી રીતના રૂમની ચાર વોલ છે, તો એ ચાર વોલ તો પૂજલ છે ને, પણ એ પૂજલની અંદર આ આકાશ આપણે જાણે બાંધી લીધું છે એવું આપણને ફીલ થાય છે. પણ એ રિયલી કઈ આકાશ બંધાયેલું છે? ના, એવું નથી, બરાબર. તો જ્યાં એ અનેકપણામાં એકપણાનો આભાસ થાય એને જ બંધ કહેવામાં આવે છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આજે અનેક પદાર્થો એક સાથે રહેલા છે, એવા સંબંધ વિશેષને બંધ કહેવાય, બરાબર. તો જેવી રીતના અહીંયા જીવ અને શરીર, એ જીવ અને શરીર તો એ એકબીજાથી જાણે કોઈ દોરીથી બાંધેલા હોય એવી રીતના બાંધેલા છે કે એ ખાલી એક જગ્યાએ કોઇન્સિડેન્ટલી રહેલા છે? ફરીથી, હા, આજે બે પદાર્થ છે, આ જીવ અને આ શરીર, એ ખાલી કોઇન્સિડેન્ટલી એક સાથે રહેલા છે, એટલે એક જગ્યાએ રહેલા છે. જેવી રીતના કે આ સમજો આ બે હાથ છે, આ બે હાથને આમ પકડી લીધું તો પણ એકપણાનો આભાસ આવે છે ને, કે હા જાણે એક આમ એક એક સંબંધે બંધાઈ ગયા. જેવી રીતના એક દોરી છે, એ બે દોરીના ટુકડાને આપણે ગાંઠ મારી દઈએ તો એક થઈ ગયું એવું લાગે છે, પણ એ તો પણ બે દોરી જુદી છે, બરાબર. પણ હવે એક જ દોરી જોઈએ તો એમાં જે રોપ્સ છે એ તો એકપણાનો આપણને વધારે સ્ટ્રોંગલી આભાસ થાય છે કે નહીં? કહેવાનો મતલબ સમજાય છે? એવી જ રીતે અહીંયા રહેલા પૂજગલો, એ પૂજગલોમાં વર્સિસ આ જીવ અને પૂજગલમાં, એ બેમાં કઈ બંધમાં ફરક લાગે છે કે નહીં? પરમાણુ ડિફરન્ટ એ જુદી વાત છે. ફરીથી જેવી રીતના કે સમજો એક સ્ટેચ્યુ હોય, સમજો એક આપણે મેનીક્વિન બનાવીએ ને, બે ઓલું કઈક થીમ પાર્ક હોય ને એમાં એક ઓલો જોકર ઉભો રહી જાય વિધાઉટ મૂવિંગ, હા, તો ઈ એક પર્સન ઉભો છે, હા, ઈ એક પર્સન ઉભો છે એ થીમ પાર્કમાં, અને બે પર્સન ઉભા છે પણ આપસમાં એમણે હાથ પકડેલા છે. ઇમેજિન કરી શકો છો કે નહીં? તો એ બે પર્સને હાથ પકડેલો છે અને બીકોઝ ધે આર સ્ટેન્ડિંગ લાઈક સ્ટેચ્યુ આમ એકપણાનો આભાસ આવે છે, બરાબર, કે એક જ જાણે કોઈ એન્ટિટી ઉભી છે. પણ તો પણ એ બે એનો સંબંધ અને એ એક જ પર્સનના શરીરના પરમાણુઓનો સંબંધ એમાં કંઈ ફરક છે કે નહીં? કે આ સંબંધ લિટલ મોર પરમનન્ટ જેવો છે, ખ્યાલ આવે છે? અને ઓલા જે બે ઉભા છે એ ખાલી એકબીજાને આમ હાથ પકડીને ઉભા છે, એટલે એવું લાગે છે કે ટેમ્પરરી એક સાથે ઉભા છે. આ ખ્યાલ આવે છે? શું વાત ચાલે છે? એક્ઝેક્ટલી. તો અહીંયા જેવી રીતના જીવ અને શરીર એ બહુ ઇઝીલી સેપરેટ થઈ શકે એમ છે, કે જયારે મૃત્યુ આદિ થાય છે તો એ બે જુદા પડી જાય છે. પણ જયારે આ જે હાથમાં રહેલા પરમાણુઓ, આ આખું જે શરીર એક રૂપે બંધાયેલું છે, એ પરમાણુઓ તો એકબીજા સાથે અલગ રીતે બંધાયેલા છે, એ વધારે સ્ટ્રોંગલી બંધાયેલા છે, જયારે કે ઓલું જીવ અને શરીર એ ખાલી એક જ ક્ષેત્રે રહેલા છે. આ ખ્યાલ આવે છે? એ સંબંધ અને આ સંબંધમાં થોડો ફરક છે. હવે અત્યારમાં આપણે ખાલી પૂજલની સ્પેસિફિકલી વાત કરીએ છીએ, જીવને પાછળથી કરશું. તો જો આ પૂજલ માટે ક્વેશ્ચન 250 એક પેજ એ આગળ આવી જાઓ. તો સ્કંદ કોને કહે છે અને તે કોનો કયો પર્યાય છે? સ્કંદ શું છે કે બે અથવા બે થી અધિક ઉદ્ગલ પરમાણુઓના સંબંધને બંધને સ્કંદ કહે છે. બે અથવા બે થી અધિક ઉદ્ગલ પરમાણુઓના બંધને સ્કંદ કહે છે. ઓકે, તો હવે ખાલી પુદ્ગલ ની વાત ચાલે છે બરાબર. તો સૌથી પહેલા તો જેવી રીતના છ પ્રકારના દ્રવ્ય છે, તો એ છ પ્રકારના દ્રવ્યમાં કોઈ પણ એક દ્રવ્યનો જે નાનામાં નાનો અંશ હોય ને એને દ્રવ્ય કહેવાય. જેવી રીતના આકાશ છે, તો આકાશમાં નાનામાં નાનો અંશ કયો? તો આકાશ તો એક જ સબસ્ટન્સ છે, અનડિવાઇઝેબલ છે, એટલે આખી વસ્તુને જ આકાશ દ્રવ્ય કહેવાય છે બરાબર. પણ કાળ દ્રવ્ય છે, તો કાળ દ્રવ્યમાં આખા લોકમાં ફેલાયેલો હોવા છતાં એનો નાનામાં નાનો અંશ એક કાલાણો એને કાળ દ્રવ્ય કહેવાય છે. સિમિલરલી જીવ, તો જીવ તો અનંતા જીવો છે, પણ એ અનંતા જીવોમાં એક ઇનસેપરેબલ એન્ટિટી કઈ છે? તો એક ઇન્ડિવિજ્યુઅલ જીવ, તો એને જીવ દ્રવ્ય કહેવાય છે. સિમિલરલી ઇન પુદ્ગલ, પુદ્ગલ દ્રવ્યમાં એક એવી ઇનસેપરેબલ ઇનડિસ્ટ્રક્ટિબલ નાનામાં નાની એન્ટિટી કઈ? તો એને પરમાણુ કહેવાય છે. જેટલી બધી વસ્તુ આપણે જોઈએ છે એમાં આપણને ક્યારે પરમાણુ દેખાતા જ નથી. આપણને જે દેખાય છે બધા સ્કંદ દેખાય છે. સ્કંદ એટલે કે બે અથવા બે થી વધારે પરમાણુઓનો સમૂહ. અત્યારના આ બુકનો ટોપિક નથી, પણ આપણે ખાલી અહીંયા વાત ચાલે છે તો જોઈ લઈએ. આપણે આઈ થિંક લાસ્ટ ટાઈમ જોઈ પણ હતી, ઇફ આઈ રિમેમ્બર. ઓકે, છ અલગ અલગ પ્રકારના સ્કંદ છે, છ અલગ અલગ પ્રકારના સ્કંદ છે, ફ્રોમ સ્મોલેસ્ટ ટુ લાર્જર. જેવી રીતના નાનામાં નાની વસ્તુને પરમાણુ કહેવાય, વિચ ઇઝ વન ઇન્ડિવિજ્યુઅલ ઇનડિસ્ટ્રક્ટેબલ પરમાણુ. સી, એટમ અને મોલિક્યુલ કહેતા એનો મિનિંગ બદલાઈ જાય છે. કેમ કે જેને આપણે સાયન્ટિફિકલી એટમ્સ કે મોલિક્યુલ્સ કહીએ છીએ એ પણ એકચ્યુઅલી સ્કંદ જ છે, ખ્યાલમાં આવે છે? એટલે પરમાણુ એક એવી વસ્તુ સમજો કે જેનાથી આ એટમ્સ અને મોલિક્યુલ્સ બનેલા છે. હવે એનાથી ઉપર અહીંયા છ અલગ અલગ પ્રકારના સ્કંદ છે વિથ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. સૌથી નાનામાં નાનો જે સ્કંદ છે એને કહેવાય સૂક્ષ્મ સૂક્ષ્મ સ્કંદ. એનાથી થોડોક મોટો એને કહેવાય સૂક્ષ્મ, એનાથી મોટો એને કહેવાય સૂક્ષ્મ સ્થૂળ, પછી સ્થૂળ સૂક્ષ્મ, સ્થૂળ અને સ્થૂળ સ્થૂળ. ખ્યાલ આવે? જેમ જેમ સ્કંદ, એમ સમજો કે આ ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી ઇન ફોર્મ ઓફ સાઇઝ, અત્યારના સમજવા માટે એમ સમજો, કેમ કે ઉપર જઈને પછી એના મિનિંગ થોડોક જુદું થાય છે. પણ આમ જેમ જેમ મોટું થાય અહીંયા નીચેના એરિયામાં સૂક્ષ્મ સૂક્ષ્મ થી સૂક્ષ્મ સ્થૂળ સુધી એ સ્કંદ ની સાઇઝ વધતી જાય છે, એમ સમજો અત્યારે ટેમ્પરરી. કેમ કે મારે કઈક બીજું સમજાવવું છે, આ પરમાણુ શું છે? ખાલી એક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે. હવે જયારે બે અથવા બે થી વધારે મળે છે, બે અથવા બે થી વધારે ભેગા થાય છે, તો બે અથવા ત્રણ સમજો, તો એને સૂક્ષ્મ સૂક્ષ્મ સ્કંદ કહે છે. આ ત્રણ મળીને એકપણાનો આભાસ, એકપણાનો સંબંધ બતાવે છે. એટલે ત્રણ હવે એક જ જેવું લાગે છે, ખ્યાલ આવે છે? એ ત્રણ હવે એક જ જેવું લાગે છે. હવે જો પુદ્ગલ સ્કંદોમાં છે ને અમુક સ્પેશિયાલિટી છે, અમુક સ્પેશિયાલિટી છે. જેવી રીતના એક પરમાણુ આકાશનું આપણે ડાયમેન્શન વાળું બોક્સ બનાવીએ, સોરી ડ્રોઈંગ, સમજો આપણી પાસે આટલી સ્પેસ છે અને એના આપણે ઇન્ડિવિજ્યુઅલ જે ઓલા કોર્ડિનેટ પ્રમાણે એના બ્લોક્સ બનાવ્યા. આકાશના એક એક પ્રદેશના એક એક બ્લોક્સ આપણે બનાવ્યા, તો એક પરમાણુ એક ઓલામાં રહે છે,
મેગ્નિફાઈડ પરમાણુ. ખ્યાલ આવે છે?
એક પરમાણુ એક આકાશના પ્રદેશમાં રહે છે. હવે પણ પૂજગલમાં અમુક સ્પેશિયાલિટી એ છે કે જયારે એના સ્કંદ બને છે તે સ્કંદ પણ એક જ બ્લોકમાં રહે છે.
જેવી રીતના સમજો, આ ત્રણ નો એક સ્કંદ બન્યો અને એ આપણે બિગર સ્ફિયર થી ઇન્ડિકેટ કર્યો, તો બિગર સ્ફિયર પણ આટલામાં જ રહી શકે છે, ઓર ઇટ કેન ઇવન સ્ટે ઇન થ્રી ઇન્ડિવિજ્યુઅલ સ્પેસ.
ખ્યાલ આવે છે? ફરીથી, આ પૂજગલ સ્કંદની એવી વિશેષતાઓ છે કે જે બે અથવા બે થી વધારે પરમાણુનો સ્કંદ બને તો કાં તો એ આકાશના એક જ પ્રદેશમાં પણ રહી શકે અથવા અનેક પ્રદેશમાં પણ રહી શકે છે. અને સિમિલરલી, એઝ યુ કીપ ઓન ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ પરમાણુ ઇન અ સ્કંદ, તો જેમ જેમ એ સ્કંદ મોટા થાય છે, એ મોટા કે નોટ બી ઇમેજિન સ્પેશિયલી મોટા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કેમ કે યુ કેન હેવ અ સ્કંદ ઇન વન પ્રદેશ વિચ વિલ હેવ મેની 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 પરમાણુ. સો ઇવન દો આ સ્કંદ આના કરતા મોટો સ્કંદ છે, કેમ કે એમાં નંબર ઓફ પરમાણુ વધારે છે, પણ સાઇઝમાં ઇટ ઇઝ નોટ નેસેસરીલી બિગર. આ ખ્યાલમાં આવે છે? ઓકે, હવે આમાં એકચ્યુઅલી ડિટેલ્સ ઘણી છે, પણ એમાં આપણે નથી જતા. આપણે અહીંયા જોઈ લો, જો બે અથવા બે થી અધિક પરમાણુઓના બંધને સ્કંદ કહે છે, તે પૂજગલનો વિભાવ એટલે કે અર્થ પર્યાય છે. હવે જો અહીંયા વિભાવ પર્યાય શું કામ કીધું? હા, નહીં, બે પરમાણુ છે તો કેમ વિભાવ થયો? નહીં નહીં, પણ આઈ એમ લુકિંગ એટ ધ રીઝન, બે થયા તો વિભાવ કેમ થયો? ઇન્ડિવિજ્યુઅલ એ સ્વભાવ અને બે થયા તો વિભાવ. આઈ અગ્રી. નહીં, ગુણ ચેન્જ નહીં. ક્લોઝર. વ્યંજન નહીં. ઓકે, એક થી બે થવામાં પ્રોબ્લેમ શું થાય છે? એક ડેફિનેશનનું મેઇન ક્રક્સ શું છે કે તેને કારણે એને વિભાવ કહેવાય છે, અને બે થાય તો અશુદ્ધ કેમ થાય છે? ના, જો આ બે થવાથી એ એકબીજાનો ઇન્ફ્લુઅન્સ એના પર, એકબીજાનું નિમિત્ત એના ઉપર આવે છે, માટે એની પ્રોપર્ટી હવે ઇન્ફ્લુઅન્સ પ્રોપર્ટી છે. ફરીથી જો જોવું હોય તો પેજ નંબર 71, ક્વેશ્ચન 216. નહીં, એકચ્યુઅલી 219 જોઈએ, 72 ઉપર, સોરી 220. ચેન્જિંગ. વિભાવ અર્થ પર્યાય કોને કહે છે? પર નિમિત્તના સંબંધ વાળો જે અર્થ પર્યાય થાય તેને વિભાવ અર્થ પર્યાય કહેવાય છે. આ ખ્યાલ આવે છે? કે સી, ઇટ ઇઝ નોટ કે વન ઇઝ પ્યોર અને ટુ ઇઝ ઇમ્પ્યોર, પણ એનું મેઇન રીઝન તો આપણને જાણવું છે ને કે ટુ કેમ ઇમ્પ્યોર છે. બે વાળો એટલે ઇમ્પ્યોર છે કેમ કે એમાં હવે પર નિમિત્તનો સંબંધ આવે છે. આ ખ્યાલ આવે છે? જો થોડુંક એમાં વધારે ડિટેલમાં જોઈએ, આપણે શાસ્ત્રમાં એવા નિયમો છે કે સપોઝ આ એક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે અને આપણે કલર એઝ અ ગુણ લઈએ છે, એ કલર એઝ અ ગુણ લઈએ તો પૂજગલ દ્રવ્ય, પછી એનો રંગ એનો ગુણ, અને વર્તમાનની એની પર્યાય. બરાબર, આપણે પર્યાયને કમ્પેર કરવાના છે. સપોઝ આપણે પર્યાય હેઝ અ ગ્રેડેશન ફ્રોમ વ્હાઈટ ટુ બ્લેક, રાઈટ? ખ્યાલ આવે? આ પરમાણુ ના રંગમાં પાંચ પ્રકારના કલર હોઈ શકે. આપણે ત્યાંના ટુ ડાયમેન્શનલ જ જોઈએ, ખાલી બ્લેક અને વ્હાઈટ, બાકીના બધા જવા દો. તો ટુ ગો ફ્રોમ વ્હાઈટ ટુ બ્લેક, ઇટ વિલ ગ્રેજ્યુઅલી ટર્ન ગ્રે 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 અને ગો ટુ બ્લેક ઇવેન્ચ્યુઅલી. બરાબર, તો હવે સમજો આ પર્ટિક્યુલર પરમાણુનો કોઈ એક પર્ટિક્યુલર પાવર છે, ફોર ધ લેક ઓફ બેટર વર્ડ, ઇન ધેટ ગ્રેડેશન. જસ્ટ ફોર ધ સેક ઓફ પુટિંગ સમ નંબર્સ, આઈ એમ ગોઈંગ ટુ પુટ 0 to 10. એકચ્યુઅલી 0 to 10 નથી, પણ આ ખાલી સમજાવવા માટે. હવે સમજો કે આ પરમાણુનો એક પાવર છે 1, એટલે ઇટ ઇઝ બેઝિકલી
અ લિટલ ગ્રે
બટ ટુવર્ડ વ્હાઈટ સાઈડ. ખ્યાલ આવે છે ને?
ઇટ ઇઝ સ્લાઇટલી ગ્રે બટ ટુવર્ડ વ્હાઈટ સાઈડ. સમજો અહીંયા.
અને હવે સમજો એક બીજો પરમાણુ છે, તો આ બે નો સંબંધ ક્યારે થશે? તો એવા શાસ્ત્રમાં આપણે નિયમ છે કે સપોઝ આનો પાવર 2 હશે તો આ બે વચ્ચે સંબંધ નહીં થાય. ખ્યાલ આવે છે? દેર હેઝ ટુ બી અ મિનિમમ ડિફરન્સ ઓફ 2,
કે આ એટલીસ્ટ 3 હોવો જોઈએ
તો એ બંને વચ્ચે સંબંધ થશે અને આવો સ્કંદ બનશે. આ ખ્યાલ આવે છે? ઓકે, હવે જો સ્કંદ બનશે આ બે નો,
તો એનો ઇવેન્ચ્યુઅલ પાવર કેટલો હશે?
આનો ઇવેન્ચ્યુઅલ પાવર કેટલો? 1 કે 3 કે 2 કે 4 કેટલો હશે? ના, ઇટ વિલ નોટ મલ્ટીપ્લાય,
ઇટ વિલ એકચ્યુઅલી અઝ્યુમ ધ પાવર ઓફ ધ લાર્જર યુનિટ.
આ બે માં જે વધારે હશે ને એ પાવર અઝ્યુમ કરશે. ખ્યાલ આવે છે? સો માય પોઈન્ટ ઇઝ કે પહેલા આ પરમાણુ શુદ્ધ હતો, એક હતો, એટલે તો એનો કલર ઇન્ડિપેન્ડન્ટ હતો અને 1 ગ્રેડ વાળો હતો. ખ્યાલ આવે છે? હવે જયારે અહીંયા આવ્યા, સ્કંદ થયો, તો આનો કલર એને પણ 3 માં ચેન્જ થવું પડ્યું. ખ્યાલ આવે છે? હવે જો એક્ચ્યુઅલિટીમાં, ઇન રિયાલિટી, આ ધીસ ચેન્જિંગ ફ્રોમ 1 to 3 ઇઝ નોટ બીકોઝ ઓફ ધીસ પરમાણુ. એ પોતાની શક્તિથી પોતાની રીતે ચેન્જ થાય છે. હાઉ એવર, વાઇલ ધીસ ઇઝ ચેન્જિંગ ફ્રોમ 1 to 3, ધ ઇન્ફ્લુઅન્સિંગ ફેક્ટર ઇઝ ધીસ પર્ટિક્યુલર પરમાણુ. ખ્યાલ આવે છે? એક નિશ્ચય વ્યવહારની શૈલી તમે જાણતા જ હશો ને, કે રિયાલિટીમાં આમ છે પણ તો પણ કહેવાની પદ્ધતિ એમ છે કે આને કારણે આ બદલાયો. ખ્યાલ આવે છે? તો બીકોઝ આને 3 થવું પડ્યું માટે સ્કંદમાં આ પર્યાયને વિભાવ કહેવાય છે. આ ખ્યાલ આવે છે? અને આ પરમાણુમાં આ સ્વભાવ પર્યાય છે. આ ફંડામેન્ટલી સમજાય છે કે શું કામ કોઈ પર્યાય વિભાવ છે અને કોઈ પર્યાય સ્વભાવ છે? જેવી રીતના સપોઝ હું જીવ છું, બરાબર. હવે હું જીવ જો ઇન્ડિપેન્ડન્ટ એકલો હોત તો મારા જ્ઞાન આદિ બધું શુદ્ધ જ હોત ને ઓટોમેટિકલી, બીકોઝ ધેર ઇઝ નથિંગ સ્ટોપિંગ માય જ્ઞાન. પણ બીકોઝ આઈ એમ ઇન ગતિ, આઈ એમ ઇન મનુષ્ય પર્યાય, એક્સપિરિયન્સ પર્યાય આદિ વર્તમાનમાં, તો વર્તમાનમાં મારું જ્ઞાન ઇઝ સમવોટ ઇન્ફ્લુઅન્સ બાય જ્ઞાનાવરણીય કર્મ. હવે દેટ સમવોટ નું મીનિંગ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ખ્યાલ આવે છે ને? વૈભાવિક શક્તિ જીવ અને પૂતગલ બેવમાં છે, એના માટે થઈને આમાં વિભાવ પર્યાય એક્ઝિસ્ટ કરે છે. આકાશકાળમાં વિભાવ પર્યાય છે જ નહીં. પણ હેવિંગ સેડ ધેટ, હેવિંગ ધેટ કેપેબિલિટી કે વિભાવ થઈ શકે છે, વાઇલ ઇટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ, ત્યારે એકબીજાનો એના પર આરોપ આપવામાં આવે છે. આ સમજાય છે બધાને? ઓકે, તો બંધ કોને કહેવાય છે? કે એકથી અધિક અનેક વસ્તુઓમાં એકપણાનો આભાસ થવો અથવા એકપણાનું એનો સંબંધ વિશે છે એને બંધ કહેવાય. ઇટ ઇઝ અ વેરી બ્રોડ ટર્મ. એ બે વસ્તુ કોઈ પણ હોઈ શકે. હવે એની અંદર વેન વી આર ટોકિંગ અબાઉટ પુદ્ગલ, એ સંબંધને સ્કંદ કહેવાય છે, કે બે અથવા બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંદ કહેવાય છે. ઓકે ઓકે, હવે થોડુંક વધારે નવા ટર્મ્સ ઇન્ટ્રોડ્યુસ કરું છું. જો ઇન રિયાલિટીમાં આ જે આપણે પાવર જોયા ને, એ પાવર એટલે શક્તિ, એ શક્તિને એક શબ્દથી ઇન્ડિકેટ કરવામાં આવે છે જેને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. આપણે હમણાં એમાં નહીં જઈએ, ચલો એને સાઈડ પર મૂકો.
સપોઝ આ કલરની શક્તિ,
હવે ઇમેજિન કરો કે દેર આર 5 પરમાણુ, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, કે જેની શક્તિ 1 લેવલ વાળી છે. સો 1 2 3 4 5, બરાબર. હવે ઇમેજિન કરો બીજા 5 છે જેની શક્તિ 2 છે, 1 2 3 4 5, એની શક્તિ એટલે કે એનો કલર આ સેકન્ડ લેવલ ગ્રે જેવો છે. ખ્યાલ આવે છે ને? અને ત્રીજા છે જેની શક્તિ 4 છે,
બધા જ સમજી લો, બધા જ લેવલ. આઈ એમ જસ્ટ પુટિંગ ફ્યુ ઓફ ધેમ.
ખ્યાલ આવે છે?
ઓકે. ના ના ના, આ ઇન્ડિવિજ્યુઅલ જ પરમાણુ છે બધા, એમ સમજો. હવે ફોરગેટ ધીસ કોન્સેપ્ટ, ધીસ ઇઝ ડન. બરાબર, ધીસ ઇઝ ડન. અહીંયા આઈ વોન્ટ ટુ એક્સપ્લેન સમથિંગ એલ્સ. હવે જે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ જેની વોટ એવર શક્તિ છે, તો એ પરમાણુને વર્ગ કહેવાય છે. એટલે પરમાણુનું જ બીજું નામ છે વર્ગ, એમ સમજો. પણ દેટ વર્ગ કમ્સ વિથ અ સફિક્સ, કે એની શક્તિ કેટલી છે. ખ્યાલ આવે? તો વર્ગ 2, વર્ગ 4. એટલે વેન યુ સે વર્ગ, વિચ મીન્સ વન પરમાણુ વિથ શક્તિ ઓફ 2. ખ્યાલ આવે છે બધાને? હા, ઓકે. હવે આ જે પાંચ પરમાણુઓ જે છે જેની શક્તિ 1 છે, એ પાંચે પરમાણુઓનો સમૂહ, સમૂહ ડઝન્ટ મીન સ્કંદ, સમૂહ, ખ્યાલ આવે? એને કહેવાય વર્ગણા, વર્ગણા વિથ સફિક્સ 1. ખ્યાલ આવે છે? ફરીથી, ઇન્ડિવિજ્યુઅલ પુદ્ગલ પરમાણુ વિથ સર્ટન શક્તિ ઇઝ કોલ્ડ વર્ગ. એ સમાન શક્તિવાળા પરમાણુઓનો સમૂહ, એને કહેવાય વર્ગણા. ક્લિયર? ઓકે. હવે સમજો કે આપણી પાસે વી હેવ સો મેની વેરિએશન, રાઈટ? તો આપણી પાસે વર્ગણા 1, વર્ગણા 2, વર્ગણા 3, એક્સેટ્રા અપ ટુ વર્ગણા 10. આટલા વેરિએશન આપણી પાસે અવેલેબલ છે. હા, ઇટ ઇઝ નોટ અ સ્કન, ઇટ્સ ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, આટલા આપણી પાસે વેરિએશન છે. હવે સપોઝ ઇફ આઈ ગ્રુપ ધેમ ટુગેધર, પછી આ બે, આ બે, તો આઈ વિલ હેવ 5 ગ્રુપ્સ. બીકોઝ ઇટ ઇઝ 1 to 10, આઈ વિલ હેવ બે બે ના 1 ગ્રુપ, એટલે 5 ગ્રુપ્સ. તો આ 5 ગ્રુપ્સ ને પર્ટિક્યુલર ટાઈપની વર્ગણા કહેવાય છે. નામ મામણા આપણે નહીં જોઈએ. તો દેર આર 5 ગ્રુપ્સ ઓફ વર્ગણા, સમજાય છે? હવે રિયાલિટીમાં, આ તો આપણે એક્ઝામ્પલથી જોયું ને, રિયાલિટીમાં શું છે? ઇન રિયલ દરેક પરમાણુઓની મિનિમમ શક્તિ ઇટસેલ્ફ સ્ટાર્ટ ફ્રોમ અનંત, મિનિમમ સ્ટાર્ટ ફ્રોમ અનંત, અને મેક્સિમમ ઇઝ અગેન અનંત. પણ ધીસ ઇઝ એ, ધીસ ઇઝ બી, સો બી ઇઝ ગ્રેટર ધેન એ. બરાબર, એવી રીતના ખબર પડે. એટલે જ પહેલા નંબરથી સમજાવ્યો ને, એટલે ઇઝી પડે. ઓકે, સો મિનિમમ ઇઝ ઇન્ફિનિટી એ, મેક્સિમમ ઇઝ ઇન્ફિનિટી બી. સો આપણે વર્ગણાઓ લખવી હોય, સો યુ વિલ સ્ટાર્ટ વિથ વર્ગણા ઇન્ફિનિટી એ, વર્ગણા ઇન્ફિનિટી એ પ્લસ 1, વર્ગણા ઇન્ફિનિટી એ પ્લસ 2. ખ્યાલ આવે છે બધાને? ઓલ ધ વે અપ ટુ વર્ગણા ઇન્ફિનિટી બી. બરાબર, અને ધીસ નંબર ઇઝ ઓલ્સો ઇન્ફિનિટી. એટલે રિયાલિટીમાં અનંતનું જ બધું કેલ્ક્યુલેશન છે. ઓકે, તો આ જે ગ્રુપ્સ બન્યા ને બિટવીન એ અને બી, તો ઇન રિયાલિટી દેર આર 22 ગ્રુપ્સ. ઇન રિયાલિટી દેર આર 22 ગ્રુપ્સ. એટલે આને 22 વર્ગણા કહેવાય છે. ઇન રિયાલિટી વિશ્વમાં પૂદગલની 22 અલગ અલગ પ્રકારની વર્ગણાઓ છે. ખ્યાલ આવે છે? હવે એમાં સર્ટન વર્ગણાનું જે ગ્રુપ છે એને આહાર વર્ગણા કહેવાય છે. પછી બીજું એક સર્ટન ગ્રુપ છે એને તેજસ વર્ગણા, કારમાણ વર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણા.
બરાબર. તો આહાર, તેજસ, કારમણ, ભાષા અને મનો, દીઝ આર ઓનલી 5, રાઈટ? 1, 2, 3, 4, 5. એન્ડ ધેન દેર આર અધર 17.
એટલે આપણા શાસ્ત્રમાં એ 17 ના પણ નામ છે,
પણ આપણા માટે અત્યારે રેલેવન્ટ નથી. ખ્યાલ આવે છે? ફરી આપણે પહેલેથી સમજીએ કે પુદ્ગલ પરમાણુ એ પુદ્ગલ પરમાણુઓની સર્ટન શક્તિ, એ શક્તિ સ્ટાર્ટ ફ્રોમ ઇન્ફિનિટી એ ગોઝ ટુ ઇન્ફિનિટી બી. હવે એ ઇન્ફિનિટી એ અને બી ના જે ઇન્ડિવિજ્યુઅલ એટલે ઈ શક્તિવાળા જેટલા પણ પરમાણુઓ છે એનું ગ્રુપ, દેટ ઇઝ કોલ્ડ વર્ગણા. અહીંયા 5 જ એક્ઝામ્પલ છે, રિયાલિટીમાં એ પણ અનંત છે. એટલે અનંતનું એક ગ્રુપ એને કહેવાય વર્ગણા. સિમિલરલી બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ, ચોથું ગ્રુપ, એવી રીતના 22 ગ્રુપ્સ છે. એ 22 ગ્રુપમાંથી જે નીચેના ઓછા વાળા છે એને જવા દો, અને ઉપરના વધારે વાળા છે એને પણ જવા દો. સમવેર ઇન બિટવીન આ 5 પ્રકારની વર્ગણાઓ છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ આહાર વર્ગણા જે છે એનાથી 3 પ્રકારના શરીર બને છે. કયા શરીર? ઔદારિક શરીર, વૈક્રિયક શરીર અને આહારક શરીર. આ શરીર જે છે ને, આ શરીરને ઔદારિક શરીર કહેવાય છે. અંકલ અહીંયા ઓકે, જો પાછા અહીંયા આવી જાઓ બોર્ડ ઉપર. 22 પ્રકારની વર્ગણા છે, એમાં આ 5 જે વર્ગણાઓ છે એમાંથી આહાર વર્ગણા, એનાથી 3 શરીર બને છે. આ શરીર જે છે ને એને ઔદારિક શરીર કહેવાય. પછી દેવ અને નારકીનું જે શરીર હોય ને એને વૈકરિક શરીર કહેવાય. અને મુનિરાજ હોય ને એને એક સ્પેશિયલ જાતનું શરીર બોડીમાંથી નીકળે અને દર્શન કરીને પાછું આવી જાય. આઈ વિલ ટેલ યુ મોર ડિટેલ. એને આહારક શરીર કહેવાય. આ જે તેજસ શરીર છે, સોરી તેજસ વર્ગના છે, એનાથી તેજસ શરીર બને છે. તો એઝ એન એક્ઝામ્પલ, જેવી રીતના અહીંયા આપણે ઉભા છે અને અહીંયા એક ડેડ બોડી હોય, તો ડેડ બોડીનું બોડી અને આપણા બોડીના બોડીના તેજમાં કંઈક ડિફરન્સ છે ને? દેટ અપિયર્સ અ લિટલ પેલ. ખ્યાલ આવે? એ થોડું પેલ, થોડું ડલ એવું અપિયર થાય, જ્યારે આપણું બોડી આમ જરાક થોડું તેજ કરતું એવું લાગે, દેટ ઇઝ કોલ્ડ તેજસ શરીર. ફોર સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ. આગળ કારમણ શરીરથી શું બને એ તો બધાને ખબર છે. કર્મ શરીર, કારમણ વર્ગણાથી કર્મ શરીર. ભાષા વર્ગણાથી ભાષા બને છે. મનોવર્ગણાથી દ્રવ્ય મન બને છે. ચાલો પહેલા આને વાંચી લઈએ, પછી આને વધારે સમજશું. હા, ફરીથી જોઈએ. જો અમે અહીંયા જોયું કે આ પુદ્ગલ પરમાણુઓ છે ને, આ પુદ્ગલ પરમાણુને પહેલા એક્ઝામ્પલ થી જોયું કે એક પુદ્ગલ પરમાણુને સમજો વ્હાઈટ થી લઈને બ્લેક સુધી કલર વેરિએશન જોવામાં આવે છે. તો એમાં કોઈ પણ એક પર્ટિક્યુલર કલર અને વચમાં ધરા મેની ગ્રે ના શેડ, તો એ કલરની શક્તિ એને આપણે 0 થી 10 સુધી નંબર આપ્યા. બરાબર. હવે સમજો કે 5 પરમાણુઓ છે જેની શક્તિ અથવા એનો કલરનો પાવર 1 છે, બીજા 5 છે જેનો પાવર 2 છે, બીજા 5 છે એનો પાવર 4 છે. હવે કોઈ એક પરમાણુ જેનો પાવર 2 છે સમજો, તો એ પરમાણુને વર્ગ કહે છે. વર્ગ વિથ પાવર ઓફ 2, એક પરમાણુ. બરાબર. હવે જેટલા પણ પરમાણુઓનો પાવર 2 છે એના સમૂહને વર્ગણા કહે છે. વર્ગણા વિથ પાવર 2. બરાબર. તો રિયાલિટીમાં, વિશ્વમાં અનંતથી લઈને એનાથી મોટા અનંત સુધીના શક્તિના અંશો જોવામાં આવે છે. તો દરેક શક્તિના અંશો વાળા જેટલા પરમાણુઓ છે એના સમૂહને વર્ગણા કહેવાય છે. એવી વર્ગણાને ઓછા અંશથી વધારે અંશ સુધી એસેન્ડિંગ ઓર્ડરમાં આપણે રાખીએ અને વર્ગણાઓના સમૂહ કરીએ તો એવા અનંત વર્ગણાઓ થાય છે. એ અનંતના સમૂહ 22 પ્રકારના સમૂહ છે, એને વર્ગણાઓ કહેવામાં આવે છે. એ 22 માંથી 5 આપણે જોઈએ. જો આપણે અહીંયા જેવું થોડુંક વાંચીએ, क्वेश्चन 252 આપણે જોયું ને સ્કંદ કોને કહેવાય કે બે અથવા બે થી અધિક પૂતગલ ના બંધ ને સ્કંદ કહેવાય. સ્કંદ ના કેટલા ભેદ છે? સ્કંદ ના આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના, કારમાન વર્ગના વગેરે 22 જુદા જુદા ભેદ છે. આહાર, તેજસ, ભાષા, મનો અને કારમાન. સો લેટ મી જસ્ટ ચેન્જ અ લિટલ બિટ. એક મિનિટ. લેટ મી જસ્ટ ચેન્જ યર લિટલ બિટ. એક મિનિટ. આપણે આને અહીંયા લખી નાખ્યું કારમાણ. હા, સો આઈ મેડ અ મિસ્ટેક ધેર. આ બધા સ્કંદ ના ભેદ છે, નોટ પરમાણુ. લેટ મી કરેક્ટ અ લિટલ બિટ. આ આપણે જોયા કે સ્કંદ ના કેટલા ભેદ છે? તો 22 પ્રકારના ભેદ છે, બરાબર. તો ફરીથી આઈ મેડ અ સ્લાઇટ મિસ્ટેક ધેર. આપણે વાત શું કરી? હા, શું? હા, વો સ્કંદ હોય. જેવી રીતના આપણે સમજો, પહેલા વાત શું કરી કે એક પરમાણુ એની શક્તિ કેટલી, એની બદલે એમ લઈ લો કે સ્કંદ અને એની શક્તિ કેટલી. શરૂઆત થી ચેન્જ કરી નાખે તો અહીંયા 5 સ્કંદ છે અને એની શક્તિ 2 છે. અહીંયા 5 સ્કંદ છે, એની શક્તિ 1 છે. કમ્બાઇન્ડ, કમ્બાઇન્ડ શક્તિ. જેવી રીતે આપણે અહીંયા જોયું હતું ને, બધાની શક્તિ ટુગેધર ઇઝ 3, એવી રીતે કમ્બાઇન્ડ શક્તિ. તો એ બધા શક્તિઓના સમૂહ, એને વર્ગણા કહેવાય. નહીં, પરમાણુ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ. સ્કંદ ઇઝ 2 ઓર મોર પરમાણુ ટુગેધર. શક્તિ એટલે જેવી રીતના રિયાલિટીમાં જે પરમાણુના ગુણો છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તો એ ગુણોમાં જે તારતમ્યતા જોવામાં આવે છે ને, એ એના શક્તિ છે. જેવી રીતના કલરમાં વેરિએશન્સ અથવા એના સ્પર્શમાં વેરિએશન્સ. સો એમ સમજો કે પૂતગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એની 20 પર્યાય છે. જેવી રીતના સ્પર્શની 8, હલકું, ભારી, લૂકું, ચીકણું, ઠંડુ, ગરમ અને કડક અને નરમ. કલરની 5, બ્લેક, વ્હાઇટ અને રેડ, ગ્રીન, યલો. પછી સુગંધની 2, સુગંધ અને દુર્ગંધ. અને રસની 5, ખાટો, મીઠો, કડવો, તુરો અને કશાયેલો. 5 તીખો. હા, તીખો. ટોટલ 5, એટલે એમ કરીને ટોટલ 20. સો ઇમેજિન કે આ શક્તિના જે વેરિએશન છે 20 જુદા જુદા, બધાના વેરિએશન જુદા જુદા, અને એ બધાનું આખું ક્યુમ્યુલેટિવ, એટલે ઇટ વિલ બીકમ પરમ્યુટેશન ઓફ 20. એટલા બધા વેરિએશનમાં એ શક્તિનું ગ્રેડેશન જોવામાં આવે છે, અને એ પ્રમાણે આને પછી ઓર્ગેનાઇઝ કરવામાં આવે બધાને. ખ્યાલ આવે છે? ઓકે. પરમાણુ, હા, હા, વર્ગણા મેં સ્કંદ કા હી રોલ હૈ, સિંગલ પરમાણુ કા રોલ નહીં હૈ. આઈ મેડ અ મિસ્ટેક ઇનિશિયલી, આઈ થોટ ધીઝ આર ઓલ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, બટ દે આર ઓલ સ્કંદ. હા, ઉસે હી સ્કંદ. હા, કરેક્ટ. હા, ઉસકો સાઈડ મેં રખ લિયા, ઉસકો એક્સક્લુડ કર દિયા. ઇસી મેં યે સબ વેરિએશન. નહીં, ઇટ ઇઝ અ વર્ગણા, ઇઝ અ કેટેગરી ઓફ પરમાણુ વિથ અ સર્ટન શક્તિ, વિથ સર્ટન શક્તિ, સિમિલર ક્વોલિટી. રાઈટ, રાઈટ. ઓકે, આપણે ક્યાં વાંચતા હતા? વી વર ઓન પેજ 80, ક્વેશ્ચન 252. સ્કંદના કેટલા ભેદ છે? તો આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના અને કારમાણ વર્ગના વગેરે 22 ભેદ છે. બીજા દેર આર 22 ઇન ટોટલ, બટ આઉટ ઓફ વિચ વી આર કન્સિડરિંગ 5 એઝ ધ મેઇન વન. આગળ આહાર વર્ગણા કોને કહે છે? આ આહાર વર્ગણા કોને કહે છે? જે પુદ્ગલ સ્કંદથી ઔદારિક, વૈકરિક અને આહાર એ ત્રણ શરીર રૂપે પરિણમન કરે તેને આહાર વર્ગણા કહે છે. જે સ્વર્ગણા છે એ તીન પ્રકાર કે શરીર બનતે હૈ ઉસે આહાર વર્ગણા કહેતે હૈ. અભી ઇન રિયાલિટી ઇવન દો ધીસ ડસ્ટર ઇઝ નોટ અ બોડી રાઈટ, પણ એ ફિર ભી આહાર વર્ગણા હી હૈ. હા, જેટલું પણ આપણને દેખાય છે ને એ બધું આહાર વર્ગણા છે. ખ્યાલમાં આવે છે? નાની આહારક શરીર, આહારક શરીર મુનિને છે. આપણને જેટલું દેખાય છે ને એ બધું આહાર વર્ગણાથી બનેલું છે. આગળ તેજસ વર્ગણા કોને કહે છે? જે વર્ગણાથી તેજસ શરીર બને તેને તેજસ વર્ગણા કહે છે. ભાષા વર્ગણા કોને કહે છે? જે વર્ગણાથી પુદ્ગલ સ્કંદ રૂપ, પુદ્ગલ સ્કંદ શબ્દ રૂપે પરિણમે તેને ભાષા વર્ગણા કહે છે. મનોવર્ગણા કોને કહે છે? જે પુદ્ગલ સ્કંદથી આઠ પાખડી વાળા કમળના આકારે દ્રવ્યમનની રચના થાય તેને મનોવર્ગણા કહે છે. અને કારમાણ વર્ગણા કોને કહે છે? કે જે પુદ્ગલ સ્કંદથી કારમાણ શરીર બને તેને કારમાણ વર્ગણા કહે છે. તેજસ, તેજ, તેજ એટલે બ્રાઇટનેસ ઇન જનરલ. હવે જો આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કોરિલેટ એન્ડ થિંકિંગ અલાઉડ. આ જે છ પ્રકારના સ્કંદ છે ને એની થોડીક ડેફિનેશન આપણે જોઈએ. આ સ્થૂળ સ્થૂળ એટલે જે પણ સોલિડ મટીરિયલ છે ને, સોલિડ દેટ ઇઝ સ્થૂળ સ્થૂળ. સ્થૂળ એટલે જે લિક્વિડ જે છે ને એની ડેન્સિટી થોડીક ઓછી છે એ સ્થૂળ પૂતગલ છે. આ સ્થૂળ સૂક્ષ્મ એ એવા પૂતગલ છે જે ગેશિયસ છે. પણ કઈ ગેશિયસ એટલે નોટ રીલી ગેશિયસ, ઇઝ સોલિડ લિક્વિડ. આ એ પ્રકારના સ્કંદ છે જે આંખેથી દેખાઈ શકે એવા ગેસીસ, ગેસીસ નહીં પણ આંખેથી દેખાઈ શકે એવા સૂક્ષ્મ સ્કંદ છે. જેવી રીતના કે સૂર્યપ્રકાશ, એ સૂર્યપ્રકાશ એ આના કરતા સૂક્ષ્મ છે પણ તો પણ આંખેથી દેખાઈ શકે છે. તો એ સ્મોક ઇઝ અનધર એક્ઝામ્પલ, એ આંખેથી દેખાઈ શકે એવા સ્કંદ છે. બરાબર, આ સૂક્ષ્મ સ્થૂળ એ એવા સ્કંદ છે કે જે આંખેથી દેખાતા નથી પણ કાનેથી સંભળાઈ શકે છે અથવા નાકથી સૂંઘાઈ શકાય છે. જેવી રીતના કે ફ્રેગરન્સ અથવા અવાજ, આ બધા સૂક્ષ્મ સ્થૂળ સ્કંદ છે. ખ્યાલ આવે છે? પછી સૂક્ષ્મ સ્કંદ કે એવા છે જે ના આંખેથી દેખાય છે, ના કાનેથી સંભળાય છે કે કોઈ બીજી ઇન્દ્રિયથી જાણી શકાય છે. એટલે જીવ પોતાની ઇન્દ્રિયથી જાણી શકતો નથી એવા સ્કંદ છે. ખ્યાલ આવે છે? એને સૂક્ષ્મ સ્કંદ કહેવાય. પવન તો પણ અનુભવ થાય છે ને એટલે અહીંયા આવી જશે. આ તો જીવ જાણી જ શકતો નથી. જેવી રીતના કે કર્મ વર્ગણાઓ, કર્મરૂપ પૂતગલ અને સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે બે અથવા ત્રણ અથવા ચાર અથવા એટલા નાના નાના સ્કંદો. બરાબર છે? ઓકે, નાવ આઈ વોન્ટ ટુ કોરિલેટ ઇટ હિયર. થોડુંક સમજવાની ટ્રાય કરજો, ધીસ ઇઝ જસ્ટ એન થિંકિંગ અલાઉડ. આહાર વર્ગણા એનાથી એવા સ્કંદો બને છે કે જે આ શરીર આદિ છે. હવે આ શરીર શું છે? સોલિડ છે. તો આ સ્કંદો અહીંયા સ્થૂળ સ્થૂળ ટાઈપના સ્કંદો છે. અથવા આ જે પાણી આપણને જોવામાં આવે છે એ કયું છે? એ સ્થૂળ સ્કંદ છે. પણ એ સ્થૂળ પણ આહાર વર્ગણાથી બને છે. ખ્યાલ આવે છે? આહાર વર્ગણાનું કાર્ય અહીંયા છે. પછી આ સ્થૂળ સૂક્ષ્મ કેવા છે? કે જે પ્રકાશ આદિ છે, દેખાઈ શકે એવા સ્કંદો છે. એટલે તેજસ વર્ગણાના સ્કંદો અહીંયા હોવા જોઈએ એવું અનુમાન થાય છે. ભાષા વર્ગણા કે જે સંભળાઈ શકે છે એટલે સ્કંદ અહીંયા હોવા જોઈએ. મનોવર્ગણા અને કારમાણ વર્ગણા એનાથી સૂક્ષ્મ સ્કંદો છે અને એ અહીંયા હોવા જોઈએ. ખ્યાલ આવે છે? કેમ કે આ ન તો આંખેથી દેખાય છે, ન કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય છે. આ ખ્યાલ આવે છે? ઓકે, હવે જો આ પાંચ પ્રકારના શરીરનું વર્ણન છે કે જે આપણે અહીંયા જોઈ લીધા, કયા સ્કંદથી કયું શરીર બને છે આપણે એને ક્વિકલી જોઈ લઈએ. જો 258 પેજ 81, શરીર કેટલા છે? તો શરીર પાંચ પ્રકારના છે, ઔદારિક, વૈકરિક, આહારક, તેજસ અને કારમાણ. औदारिक शरीर कोने कहे छे के मनुष्य अने तिर्यंचना स्थूल शरीर ने औदारिक शरीर कहे छे। आने स्थूल शरीर कहेवाय केम के आपणा शरीर केवा छे के कोई वस्तु थी आर पार थई शकाता नथी जो अटकी जाय छे ने आने स्थूल शरीर कहेवाय। पछी वैकरिक शरीर, वैकरिक शरीर केवा छे के जे नाना मोटा एक अनेक वगैरे जुदा जुदा प्रकारनी क्रियाओ करे એવા દેવ અને નારકીના શરીરને વૈકરિક શરીર કહે છે। આ દેવ અને નારકીના શરીર કેવા છે કે બહુ સ્પેશિયલ પ્રકારના છે। જેવી રીતના આ શરીર છે ને તો એ લોકોની સાઈઝ નાની મોટી કરી શકે છે। આપણે એરાવત હાથી સાંભળ્યું છે ને, બાળ તીર્થંકરને નવન કરાવવા માટે એરાવત હાથી ઉપરથી આવે છે, તો જયારે દેવલોકથી નીકળે ત્યારે એની સાઈઝ 1 લાખ યોજનની હોય છે। એટલે આખું જાણે જંબુથી પાકું કવર કરી લે ને એટલો મોટો હાથી, અને બાય ધ ટાઈમ ત્યાંથી નીચે નીચે આવે ત્યાં સુધી અહીંયા સુધી તો નોર્મલ હાથીનો શેપ લઈ લે છે, ખ્યાલ આવે। એમાં પણ જયારે આદિનાથ ભગવાનનું બર્થ થાય તો આદિનાથ ભગવાનની સાઈઝ વોઝ વેરી બિગ, તો એ હાથી પણ મોટો છે, અને મહાવીર ભગવાનની સાઈઝ સ્મોલર, તો હાથી પણ નાનો છે, ખ્યાલ આવે। હવે હાથી જે છે તો ત્યાં દેવલોકમાં કોઈ હાથી છે જ નહીં, એકચ્યુઅલી હાથી તો તિર્યંચ છે ને, તો આ કોઈ દેવ જ છે જે હાથીનું ફોર્મ લે છે, ખ્યાલ આવે। એટલે આ વૈકરિક શરીરમાં એવી તાકાત છે કે જુદા જુદા શેપ બનાવી શકે અને જુદા જુદા આકાર બનાવી શકે। જેવી રીતના નરકમાં જઈએ ને તો નરકમાં એકબીજાને મારા મારીને કાપા કાપી ચાલુ છે, બરાબર, એની પાસે હથિયાર ક્યાંથી આવે, એની પાસે તલવાર ચાકુ એ બધું ક્યાંથી આવે, તો એવું ત્યાં કઈ એક્ઝિસ્ટ જ નથી કરતું, પણ એના હાથને જ એવો શેપ બનાવી દે છે શાર્પ કે જેનાથી એકબીજાને કટ થઈ શકે, ખ્યાલ આવે। અથવા ત્યાં આપણે 6 ધારામાં વાંચ્યું છે ને કે નદીમાં કૃમિકુલ કલિત દેહ દાહી, એ નદીમાં એવા નાના નાના ઇન્સેક્ટ છે કે ત્યાં કોઈ જીવ પડે તો આખા શરીરને જાણે બળતરા ઉત્પન્ન કરે, તો એવા જીવ ક્યાંથી આવ્યા ત્યાં, એ નાના નાના જીવો, ત્યાં તો કોઈ તિર્યંચના જીવો જ નથી, તો એ એવા નારકીના જ જીવો છે જે એવો શેપ ધારણ કરે છે, આ ખ્યાલ આવે છે બધાને। તો એવા શરીરને વૈકરિક શરીર કહેવાય છે। આગળ આહારક શરીર કોને કહે છે, તો આહાર આખું વાંચી જાઉં છું પહેલા પછી આપણે એક્સપ્લેન કરીએ। આહારક રુદ્ધિધારી છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિને તત્વમાં કોઈ શંકા થવાથી અથવા જિનાલય આદિની વંદના કરવા માટે મસ્તકમાંથી 1 હાથ પ્રમાણ સ્વચ્છ સફેદ સપ્ત ધાતુ રહિત મનુષ્ય આકાર જે પુતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે। જો અમુક મુનિરાજ હોય ને, એ સ્પેશિયલ મુનિરાજ હોય, તો એમને આ આહારક રુદ્ધિ પ્રગટ થાય છે। જેવી રીતના આપણે સાંભળ્યું હશે કે કુનકુંદ આચાર્ય છે, એમને ચારણ રુદ્ધિ ધારી હતી। ચારણ રુદ્ધિ એટલે કે આકાશમાં જ ચાલે, જમીન પર નો ચાલે, આકાશમાં ચાલે અને પછી આકાશમાં ઉડીને ગમે ત્યાં ગમન કરી શકે, એટલે અહીંયાથી વિદેશ ક્ષેત્ર આદિમાં જઈ શકે। તો એવી રીતના અમુક મુનિરાજ હોય એને આ આહારક રુદ્ધિ હોય, એટલે કે એમનું જે એમને આ શરીરમાંથી એક બીજું શરીર ઉત્પન્ન થાય, તો એમને જેવી રીતના અહીંયા બેઠા હોય અને એમને બહુ મન થાય કે મારે મેરુ પર્વતના દર્શન કરવા, મેરુ પર્વતના જિનાલયોના, અથવા એમને કોઈક એવી તત્વમાં શંકા થાય, તત્વમાં એટલે કે નોટ ઇન ધ મેઇન જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, નોટ ઇન દેટ, પણ એવી કંઈક વિચાર કરતા અને કંઈક સૂક્ષ્મ શંકા થાય કે ભાઈ સપોઝ વિદેહ ક્ષેત્રમાં કેટલા વિજયાત પર્વત છે, તો આવું કોઈ એમને જાણવાની ઈચ્છા થાય તો એમના મસ્તકમાંથી આ 1 હાથ જેટલું વ્હાઈટ કલરનું બોડી નીકળે, એ બોડી નીકળે અને અંતરમુહૂર્તમાં ત્યાં દર્શન કરીને પાછા આવીને અહીંયા પાછું પ્રવેશ કરી જાય। હા, હવે જો આ આખો પ્રોસેસ જે છે એ ખાલી 6ઠા ગુણસ્થાનમાં જ થાય, એટલે મુનિરાજ હોય ને તો નિરંતર આત્મામાં લીન થાય પછી પાછા બહાર આવે, પાછા આત્મામાં લીન થાય પાછા બહાર આવે, એમનું ઓસિલેશન એવું ચાલતું હોય। તો ધ ફ્રીક્વન્સી ઓફ ધીસ ઓસિલેશન ઇઝ કે 0.25 સેકન્ડ અંદર આત્મામાં લીન હોય અને 1.5 સેકન્ડ બહાર, તો વિધિન 1.5 સેકન્ડ એ શરીર બને ત્યાં મેરુ પર્વત સુધી જાય, ભગવાન ના દર્શન કરે અને પાછું આવીને અને પાછા પછી મુનિરાજ આત્મામાં લીન થઈ જાય. એટલે યુ કેન ઇમેજિન બધું કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે. છઠ્ઠા ગુણસ્થાનમાં જો, યસ યસ, આઈ એમ કમિંગ ટુ દેટ. હવે એ જે શરીર જે છે એ શરીર સ્પેશિયલ શરીર છે, ઇટ ઇઝ નોટ લાઈક ધીસ બોડી. એ અલગ પરમાણુનું બનેલું છે જેને આહાર વર્ગના કહેવાય છે. એટલે એ શરીર જે હોય એ સપ્ત ધાતુથી રહી છે, એટલે એમાં બ્લડ કે પછી નર્વ કે એ બધું એમાં ન હોય. ઇટ ઇઝ પ્યોર વ્હાઇટ કલરનું એવું બોડી છે. પણ એવું આ જેવી રીતના આપણે આહાર વર્ગના જોઈએ ને, એટલે સોરી આહારક શરીર એ આહાર વર્ગનાથી બને છે, એટલે વ્હાઇટ કલરનું છે. વેન ડુ યુ સી કલર? ના ના, જયારે સી સાયન્સ નું પ્રિન્સિપલ છે, વેન યુ સી કલર દેટ મીન્સ ઇટ ઇઝ ઓલરેડી ઇન ધ વિઝિબલ રેન્જ, રાઈટ? નહીં તો જે યુવી હોય કે આઈઆર લાઇટ હોય એમાં તો આપણને દેખાય જ નહીં ને. તો વેન ઇટ ઇઝ વિઝિબલ વ્હાઇટ કલર, વિચ મીન્સ ઇટ ઇઝ ઇન ધ વિઝિબલ રેન્જ, વિચ મીન્સ ઇટ ઇઝ ઇન ધીઝ કાઇન્ડ ઓફ પુદ્ગલ્સ કન. સમજાય છે કે નહીં? તો એ એક હાથનું વ્હાઇટ કલરનું પૂતળું નીકળે, તો જયારે અહીંયાથી નીકળે તો મેઇન બોડી સ્ટેઝ યર, પણ એ શરીર ત્યાં મેરુ પર્વત સુધી જાય, ત્યાં ભગવાનના દર્શન કરે અને પાછું આવી જાય. તો આત્માના પ્રદેશ સ્ટ્રેચિસ ઓલ ધ વે ટુ મેરુ પર્વત. આ એક શરીર અહીંયા છે, ઓલું બીજું શરીર સપોઝ ત્યાં દર્શન કરે છે, ખ્યાલ આવે છે? તો ઇન બિટવીન દેર ઇઝ નો શરીર, પણ દેર ઇઝ ઓનલી આત્માના પ્રદેશો. પણ દેર ઇઝ ઓલવેઝ કર્મ અને તેજસ શરીર, ને દેટ ઓલ ઇઝ ધેર, ઔદારિક શરીર નથી ત્યાં, ખ્યાલ આવે છે? તો આવું એક સ્પેશિયલ જાતનું ફિનોમિનન જે છે, ખાલી એમાં જે શરીર બને એને આહારક શરીર કહેવાય. પછી તમે કદાચ બીજી એક સ્ટોરી સાંભળી હશે ને, ઓલું દ્વારકાની, કે દ્વિપાયન મુનિ હતા, એને બહુ ગુસ્સો આવ્યો ફોર સમ રીઝન ઓર ધી અધર. તો એમના માથામાંથી, એમના ઓલું રાઈટ હેન્ડમાંથી એક બીજું શરીર નીકળ્યું અને આખી દ્વારકાને બાળીને પાછું અહીંયા આવીને બળ્યું. હા હા, એટલે જે પણ ચાલો, રાઈટ કે લેફ્ટ, બધા પોઈન્ટ છે. એ શરીર પણ આહારક શરીર હોય છે, ખ્યાલ આવે? તો એ શુભ આહારક હોય ને અશુભ આહારક હોય. આજે દર્શન કરવા જાય છે શુભ આહારક શરીર, અને આવી રીતના કંઈક ડિસ્કશન કરવા જાય અશુભ આહારક. એની ડિસ્કશન અસાઇડ, પોઈન્ટ ઇઝ કે એવું આહારક નામનું એક શરીર છે જે આ ઔદારિક આહાર વર્ગનાથી બને છે, અને એનું ફંક્શન આવી રીતના છે કે આવી રીતના દર્શન કરીને પાછું આવી જાય, ખ્યાલ આવે? એ જુદી વસ્તુ છે. એકચ્યુઅલી મેઇન ડેફિનેશન આ જ છે. પોલું એ અશુભ આહારકનું એ ટેમ્પર સ્મોલ ફંક્શન વિચ ઇઝ નોટ સેટ ટુ. હા હા, કુનકુંદ આચાર્યનું આહારક શરીર નથી, એ તો મેઇન બોડી સાથે ત્યાં ગયા. આ કેવું છે, ઓલામાં તો મેઇન બોડી સ્ટેઝ હિયર, અને ખાલી 1.5 સેકન્ડ ની અંદર દર્શન કરીને પાછા આવી જાય. કુનકુંદ આચાર્યનું તો કેવું છે, મેઇન બોડી આખું ત્યાં 8 દિવસ માટે ત્યાં ગયું છે. દેટ્સ અ ડિફરન્ટ ફિનોમિનલ. વ્યંતર લઈ ગયો એટલે કોઈ દેવ લઈ ગયા, અથવા પોતે ચારણ વૃદ્ધિ થી ગયા, ધેર આર ડિફરન્ટ સ્ટોરી. હા, આહારક શરીરની પ્રોપર્ટીઝ હોય, જો આપણે ફરીથી વાંચીએ. જો એ મસ્તકમાંથી એક હાથ પ્રમાણ નીકળે છે, એટલે ધ સાઇઝ ઇઝ ઓનલી 1 હાથ. પછી બીજું સ્વચ્છ છે, સ્વચ્છ એટલે કે ઇટ ડઝન્ટ હેવ એની ઇમ્પ્યોરિટીઝ, જેવી રીતના આપણા બોડીમાં ઇમ્પ્યોરિટીઝ છે એવું કાંઈ નથી. સફેદ છે એટલે વ્હાઇટ કલરનું બોડી છે. સપ્ત ધાતુ રહિત છે, મનુષ્ય આકાર છે, એટલે જેવી રીતના આપણે આમ ખડગાસનમાં ઉભા હોય ને તો એ શેપનું બોડી હોય. ઇટ ડઝન્ટ હેવ એની વિયર્ડ શેપ, બીજું કાંઈ ન હોય એમાં. એ પર્ટિક્યુલર શેપમાં હોય, એ ખાલી એમ જ, ઇટ વેન ઇટ મૂવ ઇટ ડઝન્ટ હેવ ટુ વોક. એ આવી રીતના ખાલી આકાશમાં આમ ઉડીને જાય, ત્યાં દર્શન કરે અને જસ્ટ કમ્સ બેક. એમને છે ને ત્યાં જઈને પૂછવું જ ન પડે, એ ભગવાનની સામે એમને દર્શન થાય ને એમાં જ એમનું સોલ્વ થઈ જાય, એમાં જ સોલ્વ થઈ જાય. એવું આપણને થાય છે ને ઘણી વાર કે સમટાઈમ્સ યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ ટુ સમબડી, પણ આમ જોઈને જ આપણને એમ થોડું આપણા માઇન્ડમાં જ સોલ્વ થઈ જાય, યુ ડોન્ટ હેવ ટુ આસ્ક. એવું એમને થાય, ખ્યાલ આવે છે? ઓકે ઓકે. આમાં બીજી અમુક સ્પેશિયાલિટી શું છે, કે સૌથી ફર્સ્ટ એ આહારક વૃદ્ધિ વાળા મુનિરાજ હોવા જોઈએ, સેકન્ડ છઠ્ઠા ગુણસ્થાનમાં જ હોવા જોઈએ, કેમ કે આગળ પાછળ હોય તો આવું ક્યારે ન બને, અને એમને આવો કોઈ પર્પઝ હોવું જોઈએ ત્યાં જવા માટે. એટલે વિધાઉટ પર્પઝ ચલો દર્શન કરીને આવી એમ નહીં, અંદરથી એવી સ્ટ્રોંગ ઈચ્છા હોય તો જ આ શરીર બનીને જાય. એટલે વી આર સીઈંગ ધ મુનિરાજ, હી ઇઝ ધેર. ઓલું શરીર ત્યાં જઈને આવી બી જાય, ઇટ ઇઝ સો ફાસ્ટ યુ ડોન્ટ ઇવન રિયલાઇઝ. ઓકે, આગળ તેજસ શરીર કોને કહે છે? તો ઔદારિક, વૈકરિક અને આહાર એ ત્રણેય શરીરમાં કાંતિ ઉત્પન્ન થવામાં જે નિમિત્ત છે એ શરીરને તેજસ શરીર કહે છે. કાંતિ એટલે અ કાઇન્ડ ઓફ ઓરા, અ બ્રાઇટનેસ સમ થોડુંક એને. અને કર્મણ શરીર કોને કહે છે? કે જ્ઞાનાવરણાદી આઠ કર્મનો જે સમૂહ, આપણે કહે ને કે કર્મ બંધાય છે અને કર્મ ખરે છે કે ઉદયમાં આવીને નીકળી જાય છે, તો આ બંધાય છે અને ખરે છે, તો દેર હેઝ ટુ બી અ રિપોઝિટરી હિયર. દેટ રિપોઝિટરી ઇઝ કોલ્ડ કર્મણ શરીર. એટલે જેવી રીતના આપણે ઘણી બધી માટી લઈએ, એને વેટ કરીને એક કોલામાં એમાંથી એક હ્યુમન શેપ કે કંઈ બનાવીએ તો કેવું બને, એવી રીતના ઘણા બધા કર્મ છે, એ બધા કર્મ અહીંયા આવીને ચોંટી ગયા છે અને એના જે હ્યુમન આકાર બન્યો છે એને કર્મણ શરીર કહેવાય. ક્લિયર? ઓકે, તો આપણે પાંચ પ્રકાર, હા, સુપર ઇમ્પોઝડ છે. સુપર ઇમ્પોઝ જૈસે દો લાઇટ કા પ્રકાશ સુપર ઇમ્પોઝ હૈ, વૈસે યે ઔદારિક શરીર કે સુપર ઇમ્પોઝ વો શરીર ભી હૈ. વહીં પે સુપર ઇમ્પોઝ તેજસ શરીર ભી હૈ ઓર વહીં પે સુપર ઇમ્પોઝ જીવ કે પ્રદેશ હૈ, સબ એક સાથી એક જગહ પે. ઓકે, સી ઇન સમ ઓફ ધ ડાયગ્રામ્સ વી વુડ શો કે બહાર શરીર હૈ, ફિર ઉસકે અંદર એસા જીવ હૈ, યા ફિર ઉસકે અંદર વો કર્મણ શરીર. આપણે જૂના મંદિરમાં હતું ને, ગેટ પર જ હતું, બહાર ઔદારિક શરીર છે, પછી એની અંદર કર્મણ શરીર છે, એની અંદર જીવ છે અને એની અંદર શુદ્ધાત્મા છે. પણ એવું અંદર અંદર નથી, એકચ્યુઅલી ઇટ્સ ઓલ ઇન વન પ્લેસ. એ તો ખાલી ડેપિક, ઇટ્સ આર્ટિસ્ટિક ડેપિક્શન. ઓકે, તો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, આનાથી આગળ જે છે. ઓકે, સી ધેર વન મોર ક્વેશ્ચન, જસ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, ધેન ધ ટોપિક ઇઝ ચેન્જિંગ. એક જીવને એક સાથે કેટલા શરીર હોઈ શકે? સો ઓછામાં ઓછા મિનિમમ ઇઝ ટુ બોડીઝ, જે આ તેજસ શરીર અને કર્મણ શરીર. વેન વન ડાઈઝ ફ્રોમ હિયર અને ગોઝ ટુ અધર ભવ, તો ઇન બિટવીન દેર ઇઝ ઓનલી ટુ બોડીઝ, તેજસ શરીર અને કર્મણ શરીર. અને હાઉ મેની મેક્સિમમ યુ કેન હેવ? તો મેક્સિમમ યુ કેન હેવ ફોર. યુ કેન હેવ ઇધર ઔદારિક, તેજસ, કર્મણ અને એક મિનિટ, સોરી, અને આહાર. યસ, ઔદારિક, આહારક, તેજસ અને કાન, દેટ ફોર મેક્સિમમ. તો જો ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર. વિગ્રહ ગતિમાં તેજસ અને કર્મણ, અને આહારક મુનિરાજ કોઈ હોય તો એને ઔદારિક, તેજસ, કર્મણ અને આહારક, અને દેવ અને નારકીને ત્રણ જ, વૈકરિક, તેજસ અને કર્મણ. એવી રીતે. સો નાવ વી ફિનિશ પુજ્જલની જે પર્યાયોનો આખું સેક્શન વી ફિનિશ ટુડે. નેક્સ્ટ ટાઈમ ઓનવર્ડ યુ વિલ લુક એટ જીવની પર્યાયો. તો હવે જ્ઞાન ગુણની પર્યાયો, શ્રદ્ધા ગુણની પર્યાય આદિ, એમાં આપણે બધું આગળ જોશું. ચાલો, જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, સોની જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી છે જ્ઞાન છે તુજે લોકાલો, સોવાણી મસ્તક નમો. બોલો જીનવાણી માતા નું.